ભજનાનંદી જીવ જયારે પરમાત્માથી જુદા પડવાનું થાય ત્યારે એને દુઃખ થતું હોય. દશરથજી જેવા સાત્વિક જીવને પ્રભુનો વિયોગ થાય છે અને વિયોગને પોતે અસહ્ય વેદના માને અને કંઈ પણ એનો પ્રતિભાવ આપી શકતા નથી. અને જ્યારે ભગવાન રામ વિદાય માગી રહ્યા છે ને આશીર્વાદ માગી રહ્યા છે સામે ચાલીને, તો આશીષ આયસ મોહિ દીજે, આશીર્વાદ આપો અને આજ્ઞા પણ આપો. એકલા આશીર્વાદ આપે પણ આજ્ઞા ન આપે તો પિતા વચન પાળવાનું છે. રઘુકુલ રીતિ છે કે વચનબદ્ધતા, એટલે આપ જરા દુખી ન થાઓ, હું માત્ર આપની આજ્ઞાનું પાલન કરવા માટે અને આપે આપેલા વચનને પાળવા માટે હું આપની પાસે આજ્ઞા માંગુ છું. એટલે આજ્ઞા અને આયુષ્ય બંને આપો. અરે આ તો એક સુરવીરતાનું કામ છે, એક મહાન કાર્ય છે. હરખ સમય, આ તો આનંદનો સમય છે મારા માટે. તો આ જીવનની અંદર એક લાભો લેવાનો પ્રસંગ આપે મને આપ્યો છે. શાસ્ત્ર ગ્રંથો પણ એને પ્રમાણ કરશે, એને વંશની પરંપરા પણ એની નોંધ લેશે, એનો ઇતિહાસ. તો આવો આનંદનો અવસર મને પ્રાપ્ત થયો છે આટલું મોટું કાર્ય કરવા માટેનો. એટલે એના માટે મને હરસ છે, આનંદ છે. અને આનંદના આ સમયની અંદર મારે પણ એક યશ લેવાનો છે. હર્ષ સમય કે ઇતિહાસ એમ કહેશે કે બધી રીતે તૈયાર હતા, વિવેકી હતા, વચન આપેલું પણ હતું, કાર્યની તૈયારી પણ હતી, પણ છતાંય એક વરદાન અને એક વાક્યને પ્રમાણિત કરવા માટે, એને પાળવા માટે એમણે આપ સર્વસ્વનો ત્યાગ કર્યો 14 વર્ષ માટે. આમ સર્વની અંદર મને યશ મળશે અને હજારો વર્ષ યુગ યુગ સુધી માણસ પોતાના જીવન જીવવાની એની અંદરથી પ્રેરણા મેળવશે. મારા માટે તો આ હર્ષનો દિવસ છે. આપ મને આજ્ઞા અને આયુષ્ય બંને આપો. અત્યારે આ શોકનો સમય નથી, મારા માટે તો મારા જીવનનો એક મોટો અવસર છે. તો એના માટે કહ્યું, બે સમય કત કીજે બિસ્મઉ. આમ શા માટે આપ આવી ચિંતા કરી રહ્યા છો? કત શા માટે? આમ આટલો બધો, આટલા બધા દુઃખી થાવ છો એ સારું નથી. છતાંય વિચાર કરીએ કે સાત્વિક જીવને પ્રભુથી જુદા પડવાનું ઈચ્છા થાય ખરી? કે પ્રભુથી હું સન્મુખ જ રહું, ક્યારે હું વિમુખ ન થઈ શકું. અને એટલા માટે મહારાજ દશરથજી અત્યારે પોતાના પુત્રને પુત્ર ન માનતા એમાં ભગવાનના દર્શન થઈ રહ્યા છે. મારે ત્યાં ભગવાન પધાર્યો હોય, મારા ઘરના આંગણે એને શું બહાર મોકલી દઉં? કાઢી તો શું, જા. ઘરમાં મહેમાન આવ્યા હોય ને સારા, તો એમ થાય કે ના હજુ બે દિવસ રહી જાઓ ને, બે દિવસ પછી જજો ને, એમ આગ્રહ કરવાની ઈચ્છા. તો જીવનના આંગણે ભગવાન સ્વયં બિરાજેલા હોય અને એમને 14 વર્ષ માટે કહેવાનું થાય કે તમે જાઓ ને વનમાં. કે હું વનમાં જઉં છું? તો હા જાઓ બેટે. કેવી રીતે નીકળી શકે? આ તો વનની ઉપાધિઓની આપદાઓની વચ્ચે જવાનું છે. પણ આપણે આપણા કોઈ પણ સ્નેહીને, સ્વજનને કે પુત્રને વિદેશની બધી સગવડો માટે, સ્વાર્થ માટે, કમાવા માટે મોકલવાનો હોય ને તો એ પરસ્પર આંખ ભીની થઈ જાય. તો જોઉં છું જીવનના આંગણે 14 વર્ષનો વિયોગ નહીં, હંમેશ માટે વિયોગ થવાનો હોય એની એની પીડા, એનું દર્દ એ કેવી રીતે સહન થઈ શકે? ભગવાનને સ્વયં આજીજી કરવી પડે, પ્રભુ કે પિતાજી મને આશીર્વાદની આજ્ઞા દેવા આપો ને, કેવો લાવો જીવનનો? ભગવાન વિદાય માગે અને દશરથજી એ વિદાય આપવા માટે સ્વીકાર્ય તૈયાર ન થાય. આવી એક ઊંચી એક પ્રેમની પ્રેમનો સંબંધ છે અને એને માટે કહ્યું તાત કીએ પ્રિય પ્રેમ પ્રમાણ. હે તાત પિતાજી, તમે પ્રેમને વશ નહીં થઈને આ આળસ પ્રમાદ, પ્રેમ વિવશ બનીને આવો વચન પાળવાનો પરંપરાનો પ્રમાદ નહીં શોભે. તાત કીએ પ્રિય પ્રેમ પ્રમાદ જસ લગી જાય. આ તો યશ મેળવવાનો છે ને, તો કે આ જગતની અંદર અપવાદ નિંદા થશે અને એને કોઈ સારું નહીં કે, એટલે આવો મોહવશ થઈને આ પ્રમાદ, આ આળસ, આ બાનું છોડી દો. ઘણી વાર બાનું કાઢીએ કે કઈ ખાસ કામ હોય પણ ના, આજે કઈ શરીર આમ છે કે આ કારણ છે, ઘરમાં મહેમાન આવવાના છે, ચાલો બહુ સરસ કથા ચાલે છે, હજારો માણસો સાંભળે છે, પણ આજે તો કઈ ઠીક લાગતું નથી, એટલે કાલે રાખજો ને. પ્રમાદ કે વિષ્ણુ સહસ્રના પાઠ થાય છે ને રાત્રે એકાંતમાં બહુ જ મજા આવે છે શાંતિથી પાઠ કરવાનો, પણ ના શરીર સારું નથી ને, કોઈક ને કોઈક બાનું કાઢવાની ટેવ મનને પડેલી છે. અહીંયા મારા દશરથજી પણ ભગવાનના વિયોગ માટે એટલી બધી એમનામાં વેદના છે કે આ વિયોગ ન થાય એના માટે કંઈક બાનું કાઢીને બેઠા, વનમાં મોકલવાની જરાય તૈયાર નથી. એટલે ભગવાન સમજી ગયા છે, એટલે કે છે પ્રેમને વશ થઈને આવો પ્રમાદ, આવી આળસ એ આપણા માટે જરાય ઉચિત નથી, શોભતી નથી આપણા માટે, અને જો આમ કરીશું તો જગ જસ જાય. આ જગમાં, આ દુનિયામાંથી, દુનિયાના ઇતિહાસમાંથી, આ સમાજમાંથી આપણા વંશનો યશ ચાલ્યો જશે. રઘુકુલ રીતિ સદા ચલી આય, એ રઘુવંશની પરંપરાનો જે યશ છે એ ભૂસાઈ જશે અને એની એની સાથે શું થશે? હોય અપવાદ કલંક થશે, લોકનિંદા થશે. કોને પોતાની નિંદા ગમશે? તો વંશમાં એવી પરંપરા, વચન આપ્યું સીબી રાજાએ કે આ કબૂતરને ઓલાને બચાવવા માટે તને બીજું જે જોઈએ તે આપું. બાજે ના પાડી, મારે બીજું ના જોઈએ, જો તમારે એને બચાવવો હોય તો તમારા શરીરમાંથી એના વજનનું ખોરાક આહાર માંસ મને આપો. સીબી તૈયાર છે. હા, ક્ષત્રિયનો સ્વભાવ છે ક્ષરણે આવેલાની રક્ષા કરવી. કબૂતર ગોદમાં આવીને બેસી ગયું છે, પણ કંઈક દેવોની વિચિત્ર લીલા હતી. જેમ એના શરીરમાંથી અંગ અંગ કાપીને મૂકે એમ પેલો દેવ કબૂતરના સ્વરૂપે વજન વધારતો જાય. એના શરીરના વજનનું માંસ ખોર આહાર મને આપો. વચન સંપૂર્ણ પાળી બતાવ્યું. હરિશ્ચંદ્ર સીબી દધીચી હરિચંદ કહાની, એક એક સન જાય વખાની, એક એક પ્રશંસાને પાત્ર છે એવી આ રઘુવંશની પરંપરા છે. અને આ અપયશ હોય અપવાદ અને જાય જગજસ, આ જગમાંથી આપણો યશ નાશ પામશે, એટલે આપ મને આજ્ઞા આપો. સુની સનેહ બસ. આમ પ્રેમવશ પ્રેમથી વિવશ થયેલા છે. ભગવાનની સાથેના પ્રેમમાં વિવશ થાય તો બહુ સારું. દુનિયાની વ્યવસ્થા કરતા પ્રભુ પ્રેમની વ્યવસ્થા છે. અને દશરથજી બેઠા થયા, ઢળી પડેલા છે. સુમંત એમને ટેકો આપીને બેસાડ્યા છે. ત્યારે વૃદ્ધાવસ્થા છે, આ શોકની દર્દની પીડા પણ છે. અને એટલે જે ઢળી પડેલી અવસ્થામાં સુમંતના ટેકાથી બેઠેલા હતા એ મહારાજ દશરથજી રામજીના આ વચન સાંભળતાની સાથે પ્રેમવશ ઉઠી ઉભા થયા, બેઠા થયા છે. વિવશતા છે શરીરની, અશક્તિની, વૃદ્ધાવસ્થાની, છતાંય સુમંતજીનો આધાર લઈને પ્રેમવશ થઈ રામને ના પ્રેમને આધીન થઈને બેઠા થઈ ભગવાને પણ એક પુત્ર તરીકે પિતાની સેવા કરે છે. હાથ પકડી વ્યવસ્થિત બેસાડ્યા છે. જે ઢળી પડેલાની અવસ્થામાં સુમંતજીના ટેકાથી છે ત્યારે પુત્ર તરીકે પિતાની સેવામાં આમ હાથ પકડીને હળવાશથી બેઠા કર્યા. હે વત્સ બેટા, અહીંયા તાત એટલે પિતા પણ થાય અને તાત એટલે વત્સ પુત્રને પણ તાત કહેવાય છે. તાત શબ્દ એવો છે કે ગુરુને પણ તાત કહેવાય અને શિષ્યને પણ તાત. ભક્તિર ભવિષ્યતિ તાત દુર્લભાંશ જાન્ય દેહી નામ. લક્ષ્મણદાસજી મહારાજને માટે ગુરુ મહારાજે વરદાન આપ્યું, ભક્તિર ભવિષ્યતિ તાત, તને મારી ભક્તિ મળશે. દુર્લભાંશ જાન્ય દેહી નામ. શરીરધારીઓને જે દુર્લભમાં દુર્લભ ભક્તિ છે એવી મહારાજ લક્ષ્મણદાસજી મહારાજને આપે છે. અને એ જ ભગવદ્ ભક્તિ મહારાજ દશરથજીનામાં છે. અને એ ભગવદ્ ભક્તિને નિભાવવા માટે, એને પોષવા માટે પણ અહીંયા સુનહુ તાત તમે કહો મુનિ કહાય. હે તાત, હે વત્સ દીકરા, તમારા માટે તો ઋષિ મુનિઓ આ વાત કે છે. રામ, આપ તો ચરાચર નાયક છો, સમગ્ર જળ ચેતનની આ સૃષ્ટિ છે ને એના અધિપતિ આપ છો. મહારાજ દશરથજીને અંત સમય વૃદ્ધાવસ્થાના આ કાળમાં વિયોગ થવાનો છે ભગવાનનો, ત્યારે સાચું દર્શન થઈ રહ્યું. અને સાચું દર્શન થયા પછીથી એની અંદરનો એનો અનુરાગ અને એની જે ગતિ પ્રાપ્ત થાય છે એ વાસ્તવિક પ્રાપ્ત થઈ રહી છે. એટલે હું કહું છું એમ નહીં, હે તાત, અહીંયા તાત એટલે પોતાના કરતા પણ અધિક માનીને, જેમ રામે પિતાને તાત કહ્યા અને પિતાએ ભગવાનને તાત કહ્યા એટલે મારા કરતા પિતા કરતા પણ આપ અધિક છો, એવું સંબોધન કરીને કહ્યું છે. સુનહુ તાત, સાંભળો તમે કહું મુનિ કહ્યું. તમારે માટે ઋષિ મુનિઓ કઈક શું કે છે? રામ ચરાચર નાયક. રામ, આપ તો સર્વત્ર છો, સર્વમાં છો, જડ ચેતન ચર અચરમાં આપ ક્યાં નથી? વનમાં પણ આપ છો, અયોધ્યામાં પણ આપ છો, મારા પોતાની અંદર પણ આપ છો. ચૈતન્યમ શિષ્ય મધ્યે નિગમ ગતિગીરા કથ્યતે યદ બ્રુવંતમ. લક્ષ્મણદાસજી મહારાજની સ્તુતિ છે. એમને પણ ગુરુ મહારાજની અંદર મહારાજનું વિરાટ સ્વરૂપ દેખાયું. ચરાચર પુરબ્રહ્મ તે મહારાજ છે, એવું કહ્યું. આપ સર્વવ્યાપક પરબ્રહ્મ છો. અહીંયા મહારાજ દશરથજીએ પણ કહ્યું કે ઋષિઓ આવી રીતે તમને ઓળખે છે, હું તમને કહું છું એમ નહીં. એટલા માટે મારી આસક્તિ આપનામાં સંતાન કે પુત્ર તરીકેની નહીં, પણ ઋષિઓ જે રીતે આપનામાં ચરાચર બ્રહ્મની દ્રષ્ટિ રાખે છે એમ હું પણ આપનામાં રામચરાચર નાયક, આપ સર્વના મા બાપ છો, સર્વના માલિક છો, અને એ વિયોગ મારાથી કેમ સહન થાય?